એકત્ર ફાઉન્ડેશન પ્રસ્તુત કરે છે ગુજરાતી ઓડિયો બુક્સ. ગુજરાતી નિબંધ સંપદામાં પ્રસ્તુત છે ભોળાભાઈ પટેલનું નિબંધ ભલે આ નદીનું નામ અર્પા હોય. સ્વર કૃષ્ણા વ્યાસ. આવું પણ બને, દિશા દ્રષ્ટિ વિનાના રઝળપાટ દરમિયાન આવું પણ બને. મધ્યપ્રદેશમાં ભમતા ભમતા એકવાર એક લાંબા બસ રૂટ પર નીકળી પડેલો. બસ ઉપડી ત્યારે તો ખાસી ભીડ હતી, 3-4 જણ તો ઉભેલા હતા. પણ હંમેશ પ્રમાણે જરા વહેલા જઈ બસની બારી પાસેની સીટ મેં મેળવી લીધી હતી. સવારે ઉપડેલી બસ સાંજે પહોંચવાની હતી. મારા બગલ થેલામાં એક જોડી કપડાં ઉપરાંત થોડું ખાવાનું બિસ્કીટ જેવું લીધેલું, એક ચોપડી હતી, એક ડાયરી. વિચિત્ર રીતે ચોપડી પેંગ્વિન પ્રકાશિત ચીની કવિ તુફુની કવિતાઓનો અંગ્રેજી અનુવાદની હતી. તે કવિને રઝળપાટ બહુ પ્રિય હતો. એક વોટરબેગ પણ મેં રાખેલી. વોટરબેગ આ બસના પ્રવાસીઓમાં મારા એકલા પાસે હતી. આ વિસ્તારનું હું નથી એ સાબિત કરવા બીજા કશા ઓળખ ચિહ્નની જરૂર નહોતી. કાર્તક માસ શરૂ થયાને થોડાક જ દિવસ થયા હતા. દિવાળી ને નવા વર્ષના દિવસો મેં પ્રવાસમાં જ ઉજવ્યા હતા. ઉજવવાનું શું, મનોમન કલ્પના કરી હતી કે દૂર મારા નગરમાં ઘેર ઘેર દીવા પ્રગટ્યા હશે અને દારૂખાનું ફૂટવાના અવાજથી નગર ગાજતું હશે, ઘેર ઘેર નવા વર્ષનું સ્વાગત થતું હશે ને મારી આ કલ્પના એ જ મારા માટે ઉજવણી. બસ જે માર્ગેથી જતી હતી તેની જમણી બાજુ ઊંચી નીચી ટેકરીઓ હતી. એ ટેકરીઓ પરથી ઘણા ઝાડ કપાઈ ગયા પછી પણ સારા એવા બાકી હતા. ટેકરી પરનું ઘાસ પીળું પડવા માંડ્યું હતું. ટેકરી ઉપર છૂટા છવાયા ઘર આવે. ઘરની આજુબાજુ વાડો હોય, વાડામાં જાનવર બાંધેલો હોય, 4-5 ઝાડ એકબીજાની અડીને ઉગ્યા હોય, નાના છોકરા રમતા દેખાય, લગભગ આદિવાસી વિસ્તાર લાગે. પુરુષોના પોશાકમાં કાળા બાંડિયા અને નીચે ઢીંચણ સુધી ધોતી હોય, માથે કંઈક વીંટેલું હોય. સ્ત્રીઓના પોશાકમાં જુદી રીતે સાડી વીંટળાયેલી હોય, બ્લાઉઝ નહીં. જોત જોતામાં આવા ઘર ગામ પસાર થઈ જાય. મને થતું હતું કે આ વિસ્તાર આદિવાસીઓનો આજે લાગે છે, પણ ક્યાંક પ્રાચીન વસ્તીઓનો ખંડેર પણ દેખાય છે. એટલામાં એક નાનકડી નદી પસાર થઈ. પથરાળ પાત્રમાં ખળખળ કરતું પાણી વહી જતું હતું. મને ઉતરીને એ નદી સાથે વાત કરવાની ઈચ્છા થઈ આવી. એના એક પથ્થર પર બેસીને પાણીમાં પગ ઝપકોળી થોડો સમય કાઢવાનું ગમે. નદી કાંઠે સ્ત્રીઓ બાળકોની વસ્તી પણ હતી. નદી આગળ જતા નર્મદાને મળી જતી હોવી જોઈએ. ખબર નહીં, પણ આટલા પાણીને લઈને ક્યાંક તે જઈ રહી છે. આમ વિચાર કરું છું ત્યાં તો બસ ઘણી આગળ નીકળી ગયેલી. બસમાં પેસેન્જરો જેટલા ઉતરતા જતા હતા એટલા ચડતા નહોતા. કંડક્ટર ટિકિટ આપી પછી આગળની કેબિનમાં ડ્રાઈવર પાસે જઈ બેસી વાતો કરતો કે ક્યારેક એણે બીડી સળગાવી આપતો. બસની બારી બહારનો વિસ્તાર જોતો હું વિચારતો હતો કે ભલે મારો ભારત દેશ ગરીબ હોય, એ કેટલો સુંદર છે. તેમાં એ કારતકના દિવસોમાં દેશ તાજી ભર્યો લાગતો હતો. બસ ઊભી રહી. કંડક્ટરે કહ્યું બસ 5 મિનિટ થોપશે. ડ્રાઈવર કંડક્ટર ઉતર્યા, હું પણ ઉતર્યો. એક ઝૂંપડી હોટલ હતી. બાજુમાં પથરાણું પાથરી આદિવાસી સ્ત્રીઓ સીતાફળ વેચતી હતી. ખાસ કોઈ લેનાર નહોતું. ચા પી મેં 8 આનાના 2 સીતાફળ લીધા અને બસમાં આવ્યો. જોયું તો મારી આગળની સીટ પર એક તરુણી બેઠી હતી. અહીંથી જ ચડી હતી. રસ્તાની નજીકમાં મોટું ગામ હોવું જોઈએ. મને નવાઈ લાગી એ કે કપડે લતે અપ ટુ ડેટ તરુણીને જોઈને. ક્યાંક ભણતી હોવી જોઈએ કે હજી હમણાં ભણી ઉતરી હોવી જોઈએ. 20-22ની વય હશે હું અનુમાન કરવા લાગ્યો. હજી બસ ઉપડી નહોતી. તરુણીએ ચોપડી બહાર કાઢી હતી, પણ ચોપડી એની બાજુમાં જ પડી હતી. એ કઈ ચોપડી હશે એ જાણવાની મને અધીરાઈ થઈ. પણ એ અપરિચિતા અંગે કંઈ પણ કુતૂહલ દર્શાવવું એ અસભ્યતા ગણાત. બસ ઉપડી. કંડક્ટરે આવીને એની પાસેથી ટિકિટના પૈસા લે એ પહેલાં ટિકિટ કાપી આપી. એનો અર્થ એ કે આ બસમાં એ નિયમિત આવજા કરતી હોવી જોઈએ. તરુણીએ ગણીને પૈસા આપ્યા. કંડક્ટરે પૈસા જોઈ ખભે લટકતી ચામડાના પર્સમાં નાખ્યા. સતત બારી બહાર રહેતી મારી નજર હવે વળી વળીને બસમાં પણ આવતી. એ તરુણી કઈ ચોપડી વાંચતી હશે? એ પણ વાંચતા વાંચતા ક્યારેક ચોપડી વચ્ચે આંગળી રાખી બહારની ટેકરીઓ જોતી, વળી પાછી ચોપડી ખોલીને વાંચતી. ના, દેખાવ નહોતી કરતી. ચોપડી અંગ્રેજીમાં હતી. આ વિસ્તારમાં અંગ્રેજી વાંચતી તરુણી? એક બે વાર અમારી નજર અથડાઈ, પરંતુ કશાય અર્થનો તણખો એમાંથી ઝરે એમ નહોતું. બે એક સ્ટોપ પછીનું એક સ્ટોપ આવતા એ તરુણી ઉતરી ગઈ. ઉતરતા ઉતરતા એક વેળા મારી તરફ જોયું, પણ એટલું જ. એ ઉતરી ગઈ. હવે બસની બહાર કે બસની અંદર જોવાનું મારે માટે નીરસ બની ગયું. મેં તુફુની કવિતાની ચોપડી કાઢી, પણ વાંચવાનું કંઈ જામ્યું નહીં. મારી આગળની સીટમાં એક શૂન્યાવકાશ સર્જાયો હતો, પણ મેં જોયું કે સીટ ઉપર એની ચોપડી ખૂણામાં રહી ગઈ છે. મેં જરા ઊંચા થઈને આજુબાજુ નજર કરી, પેલી ચોપડી ઉઠાવી લીધી. સુંદર પ્રકાશન. ઝટપટ ટાઇટલ પર નજર ગઈ, ટ્રાઇબલ સોંગ્સ ઓફ મધ્યપ્રદેશ. ચોપડી પર માથાને અંબોડે ફૂલ ભરાવી, એકબીજાની કમર પાછળ હાથ રાખી, જરા નીચા નમી અર્ધચંદ્રાકારે ગાતી આદિવાસી કન્યાઓનું ચિત્ર હતું. પછી કોઈ જોઈ ના જાય એ મેં ચોપડી મારા બગલ થેલામાં સરકાવી દીધી. બારી બહાર જોવા લાગ્યો. ત્રાસી નજરે જોઈ લીધું કે કંડક્ટર જોતો તો નથી ને, પણ એ તો ડ્રાઈવરને બીડી સળગાવી આપવામાં પડેલો હતો. આમ જોઈએ તો પેલી ટેકરીઓ રમ્યતર થતી જતી હતી. વળી એક નદી પસાર થઈ, પેલી તરુણી જેવી જ એ પણ અપરિચિતા. પણ કોણ જાણે કેમ રસ્તા પરના પછીના સ્ટોપે બસ ઊભી રહેતા બગલ થેલો ઉગાડી પેલા બે સીતાફળ અને મારી ચોપડી અંદર નાખી વોટર બેગ લઈ હું ઊભો થયો અને એકદમ ઉતરી ગયો. કંડક્ટરે કહ્યું, અભી રાજગાંવ નહીં આયા? પણ ઉતરતા ઉતરતા મેં કહ્યું, મુજે યહીં ઉતરના હૈ. બસ ઉપડી ગઈ. રસ્તાની ધારે હું ઊભો હતો. આવું હું ઘણીવાર કરું છું. કોઈક અજાણ્યા સ્ટેશને કે અજાણ્યા ગામમાં ઉતરી જાઉં, ખાસ તો ત્યારે જ્યારે અનિશ્ચિતપણે નીકળી પડ્યો હોઉં ત્યારે. સાંજ પડવામાં હતી. કારતકનો તડકો ગમતો હતો. ઝૂંપડી હોટલમાં ચાનું કઈ થેલીમાંથી બિસ્કિટ કાઢ્યા, ખાધા, વોટરબેગમાંથી પાણી પીધું. ચામાંથી લીલા ઈંધણના ધુમાડાની વાસ આવતી હતી. આવી ચાનો એક જુદો જ સ્વાદ હોય છે. મેં થેલામાંથી એકવાર પેલી ચોપડી કાઢી પાછી મૂકી દીધી. હું નદી તરફ ગયો. નદીનો વોંકળો કાળા રંગનો હતો, પણ પાણી તો એકદમ સ્વચ્છ, કાંકરા ગણી શકાય. નદી ઉત્તર પૂર્વ તરફથી આવી અહીંથી દક્ષિણ તરફ વળી જતી હતી. ખાસ જનવસ્તી દેખાતી નહોતી. મને થયું કે આ ઠીક ન કર્યું અજાણી જગ્યાએ ઉતરી જવામાં. અહીં ઉતરવાનું ઠામ ઠેકાણું ક્યાં મળશે? ખાવાનો બહુ પ્રશ્ન એક રાત પૂરતો તો નહોતો. એટલો તો ભૂખ્યો રહી શકું છું, પણ રહેવાનો પ્રશ્ન, એનું શું? પણ પેલી ચોપડી, એનું શું? સાચે નદી લોભામણી હતી. જનવિરલ વિસ્તારમાં વહેતી નદીનો આ તરફનો વળાંક અતિ રમ્ય. એના પર કાંઠે ઉગેલા અને છેક પાણીને અડવા જતા વૃક્ષોની છાયા પડતા રમ્યતર બનતો એ વળાંક. ચૂપચાપ આ નિર્જનમાં નદી સૌંદર્ય વેરી રહી હતી. મને પેલી તરુણી યાદ આવી. એ તો અત્યારે એના ઘેર પહોંચી ગઈ હશે. કપડાં બદલી એના અભ્યાસખંડમાં આરામ કરતી હશે. પોતે બસમાં ચોપડી ભૂલી ગઈ એ વિશે વિચારતી હશે, અને એની ચોપડી તો આ મારી ઝોળીમાં છે. નદીનું નામ જાણવા મળ્યું, અર્પા. અર્પા? કેવું નામ છે? પેલી તરુણીનું શું નામ હશે? ચોપડીમાં લખ્યું હશે, સરનામું પણ હોય તો. ચાલતા ચાલતા ઊભા રહી મેં થેલામાંથી એ ચોપડી કાઢી. અંદર પહેલે પાને જાણે પેનને એક લસર કે એક નામ લખ્યું હતું, ગ્લોરી. એમાં વાયનો કેવો અદ્ભુત વળાંક! એ વળાંક નામ લખનારા વ્યક્તિત્વ વિશે ઘણું કહી જતો લાગ્યો. મારી નજર નદીના વળાંક પર ગઈ પાછી. ભલે આ નદીનું નામ અર્પા હોય, હું તો એને કહીશ ગ્લોરી. ગ્લોરી, 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 હું બે ત્રણ વાર બોલ્યો. જાણે એને બોલાવતો ન હોઉં. નદી જાણે હસીને પ્રત્યુત્તર વાળતી હતી. મેં ચોપડી પાછી થેલામાં મૂકી દીધી. ગ્લોરીને હું સંતાડી રાખવા માંગુ છું જાણે. બાજુમાં બે ત્રણ લીલા ખેતરના ટુકડા હતા. પછી ત્યાંથી બંને બાજુ લીમડાના જૂના ઝાડવાળો રસ્તો ખુલ્લા ખેતરો વચ્ચેથી જતો લાગ્યો. તડકો વિસ્તરેલો હતો, પણ એનું તેજ અળપાતું હતું. આ લીમડાવાળા માર્ગે જાઉં? મેં થેલીમાંથી એક સીતાફળ કાઢ્યું, જરા દબાયું હતું. થેલો નીચે મૂકી સીતાફળ ખાધું. ભૂખનો અદ્ભુત સ્વાદ. પછી કશાય નિર્ણય વિના પેલા લીમડાવાળા માર્ગે જવાને બદલે હું ટેકરીનો ઢોળાવ ચઢવા લાગ્યો. નાની નાની ટેકરીઓ હતી. ગાયોનું એક ધણ ઢોળાવ ઉતરતું હતું. એક નાનો છોકરો ખભે આડી લાકડી મૂકી એ પર બંને હાથ ટેકવી નિરાતે ઉતરતો હતો. મને ઉપર ચઢતો એ કુતૂહલથી જોઈ રહ્યો. એક ટેકરી પછી બીજી નાની ટેકરી, પછી ટેકરી. ટેકરીઓ પર અનેક પગદંડીઓ હતી. કઈ ક્યાં લઈ જશે કળવું મુશ્કેલ. આવી ટેકરીઓના માર્ગેથી અપરિચિત હતો એવું નથી, પણ કાર્તકનો સૂરજ જલ્દીમાં હતો અને જોત જોતામાં ડૂબવા લાગ્યો. હવે તો ટેકરી પર ભૂલો જ પડવાનો, આમેય ભૂલો જ પડેલો હતો. લાગ્યું કે હું ચાલી ચાલીને બસની પાછી દિશા ભણી જતો હતો, પણ હવે તો પશ્ચિમ દિશાની લાલાશ પણ જતી રહી. હું ઝડપથી ચાલતો જ રહ્યો, ચાલતો જ રહ્યો. ટેકરીઓ પૂરી થતી નથી. ત્યાં દૂર કૂતરાના ભસવાનો અવાજ આવ્યો. એ બાજુ ગામ આવવું જોઈએ એમ અનુમાન કરી એ તરફ ચાલ્યો. આટલામાં કોઈ કાચું પાકું ઘર પણ દેખાતું નહોતું. અંધારું ઉતરવા લાગ્યું હતું. પરિસ્થિતિનો અંદાજ મેળવવા જરા ઊભો રહ્યો. વોટરબેગમાંથી પાણી પીધું. હવે ત્યાં દૂર તળાવ પર દીવો દેખાયો. કોઈનું ઘર હોવું જોઈએ, કદાચ આશરો મળે. આશા ન મળે તો એ નજીકના ગામનો રસ્તો તો મળી જ જશે, પણ ત્યાં પહોંચવાનું એ સહેલું નહોતું. કેવો મૂરખ છું હું એમ વિચાર આવે. મનમાં ડોક્યું કરી જોયું તો પેલી ગ્લોરી અહીં લાવી હતી. એના વાયનો વળાંક, થેલામાં રહેલી ચોપડીની હસ્તી મારે પડખે અનુભવતો હતો. એકાદ વાર લપસ્યો પણ બચ્યો. અંધારામાં પહાડ ઉતરવાની આદત ન હોત તો જાત. દીવાના સ્થળે પહોંચી ગયો. દીવો ઘરની બહારના આંગણામાં પ્રવેશવાના લાકડાના દરવાજા પાસે હતો. કંઈ નહીં તો મારક પૂછી લઉં એમ ધારીને ઝાંપાની દ્વાર ખોલી અંદર ગયો, પણ બહારનું બંધ હતું. મારે માટે એ દીવો આકાશદીપ બન્યો હતો. બાળનું ખખડાવતા થોડીવાર પછી એક આધેડ વયના શ્વેત વસ્ત્રધારી સજ્જને ખોલ્યું. હાથમાં ફાનસ હતું. ફાનસ ઊંચું કરી મને પ્રશ્નાર્થ નજરે જોયો. મેં બધી વાત કરી અને નજીકના ગામનો રસ્તો પૂછ્યો. મને એમણે અંદર આવવા કહ્યું. જેવો હું અંદર ગયો એમણે પાછળ બાળનો વાસી દીધો. જંગલી જાનવરોનો ડર રહે છે એમણે કહ્યું. એ ફાધર મંગલમ હતા, પ્રોટેસ્ટન્ટ ક્રિસ્તી. અચ્છા, તો ઈસાઈ પાદરીને ત્યાં આવી ગયો છું. હાશ, ભગવાન તારો આભાર. હું ઈસાઈ ઢબે મનોમન બોલી ગયો અને ખભેથી થેલો ઉતાર્યો. ત્યાં ગુલાબી ગાઉનમાં એક કન્યાએ પ્રવેશ કર્યો. માથાના લાંબા છૂટા વાળનો જથ્થો ખભેથી છાતી પર એક હાથમાં અને બીજા હાથમાં તેમાં ભરાવેલો કાંસકો, પેલા વાયનો વળાંક. એને ઓળખતો હોઉં એમ જ બોલી ઉઠ્યો, ગ્લોરી. એ ચકિત બની ગઈ. ફાધર મંગલમ ચકિત બની ગયા. મેં થેલામાંથી પેલી ચોપડી કાઢી. ચોપડીના સુંદર સ્વચ્છ જેકેટ પર ઝોળીમાં દબાયેલા સીતાફળની શ્વેત પેશીઓ ચોંટી ગઈ હતી. એ મારા પહેરણથી ઘસી લૂછી નાખી અને પછી આગળના લાંબા ટેબલ પર મૂકી. એ ગ્લોરી જ હતી, બસની સહયાત્રીણી. આ વખતે અમારી નજરો મળી. એમાં કૃતજ્ઞતાનો અર્થ હતો. એની ચોપડી મળ્યાની, મને આશરો મળ્યાની. પણ એમાં એક આશ્ચર્યને અર્થ પણ હતો. મારે માટે એ આશ્ચર્યમાં ગ્લોરીના વાયનો વળાંક હતો, મારી પેલી અર્પા નદીનો વળાંક. કોઈ ઘડી કાઢેલી વાર્તા જ જોઈ લો, પણ ક્યારેક દિશાદ્રષ્ટિ વિનાના રઝળપાટમાં આવું બની બેસે.